एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे ब्लेंच विजन कुक द्वारा लखायेल त्रण भागना विस्तृत जीवनचरित्र एलेनोर रूजवेल्ट पर थोड़ी ऊंडी वात करवाना छीए।
हा, नमस्कार। આ પુસ્તક આપણને અન્ના એલેનોર રૂઝવેલ્ટના અસાધારણ જીવનમાં લઈ જાય છે.
બરાબર, એક એવું નામ જે અમેરિકી રાજકારણ, રાજદ્વારી, સામાજિક કાર્યકર્તા અને લેખક તરીકે જોડાયેલું છે. અને હા, એ પણ ખરું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનાર પ્રથમ મહિલા હતા.
ખરેખર, અને એમનું મહત્વ ખાલી આટલું જ નથી, એમને ફર્સ્ટ લેડી ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
ઓ, ફર્સ્ટ લેડી ઓફ ધ વર્લ્ડ!
હા, જે એમના વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે. એમની વાર્તા છે ને આજે પણ બહુ જ પ્રસ્તુત છે, કારણ કે એ એક અત્યંત શરમાળ, થોડી અસુરક્ષિત અને નાનપણમાં અનાથ બનેલી છોકરીની વાત છે, જે આગળ જતા માનવ અધિકારો માટે વિશ્વના સૌથી મક્કમ અને પ્રભાવશાળી હિમાયતી બન્યા. એમણે ફર્સ્ટ લેડીની જે પરંપરાગત ભૂમિકા હતી ને, જે ઘણીવાર ખાલી શોભાની ગણાતી,
હા બરાબર,
એને સામાજિક ન્યાય માટે એક શક્તિશાળી મંચમાં બદલી નાખી.
આ બહુ જ રસપ્રદ વાત છે. અને કુકનું જીવનચરિત્ર પણ એમને ખાલી ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ એટલે કે FDR ના પત્ની તરીકે નથી જોતું.
ના, બિલકુલ નહીં.
પણ એક જટિલ વ્યક્તિત્વ, ઊંડી સંવેદનાઓ, જુસ્સો અને રાજકીય રીતે પણ ખૂબ સક્રિય સ્ત્રી તરીકે રજૂ કરે છે. એવી સ્ત્રી જેમણે 20મી સદીના મોટા સામાજિક અને રાજકીય ફેરફારોમાં મુખ્ય ભૂમિકા ભજવી.
સાચી વાત. એમની કથા આપણને સ્થિતિસ્થાપકતા, સામાજિક ન્યાયની લડત અને સતત પ્રયત્ન કરવાની શક્તિ વિશે ઘણું બધું શીખવી જાય છે.
તો ચલો આ અસાધારણ જીવનની સફર શરૂ કરીએ. એમનો જન્મ 1884માં ન્યુયોર્કના એક ખૂબ જ પૈસાદાર પ્રતિષ્ઠિત પરિવારમાં.
હા, પણ આ બધી ભૌતિક સમૃદ્ધિની પાછળ છે ને ભાવનાત્મક ખાલીપો હતો. બાળપણથી જ એમણે ઉપેક્ષા અનુભવી.
હા, એમના માતા અન્ના હોલ એ સમયના સમાજમાં બહુ સુંદર ગણાતા, પણ તેઓ પોતાની દીકરીના ગંભીર દેખાવ અને શરમાળ સ્વભાવથી ખુશ નહોતા.
એવું હતું?
હા, તેઓ એલેનોરને ગ્રેની એટલે કે ઘરડી દાદીમાં જેવા નામથી બોલાવતા. આનાથી નાનકડી એલેનોરના મનમાં ઊંડે સુધી અપૂરતાપણાની ભાવના ઘર કરી ગઈ.
ઓ, આ તો બહુ દુઃખદ કહેવાય.
અને બીજી તરફ એમના પિતા ઇલિયોટ રૂઝવેલ્ટ, જે પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના ભાઈ હતા, એ પ્રેમાળ હતા પણ દારૂના ગંભીર વ્યસની હતા અને ભાવનાત્મક રીતે પણ અસ્થિર.
અને આ પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ જ્યારે એલેનોર ફક્ત 8 વર્ષના હતા, એમના માતાનું ડિપ્થેરિયાથી અવસાન થયું. અને એના 2 વર્ષ પછી 10 વર્ષના થાય એ પહેલા જ એમના પિતાનું પણ દારૂને લગતા કારણોસર મૃત્યુ થયું. આટલી નાની ઉંમરે મા બાપ બંનેને ગુમાવવા એ એક ભયાનક આઘાત હતો.
ચોક્કસ, એની ઊંડી અસર રહી હશે. માતા પિતાના મૃત્યુ પછી એમનો ઉછેર એમના કઠોર દાદી મેરી લુડલો હોલના ઘરે થયો. ત્યાં શિસ્ત બહુ હતી પણ પ્રેમ અને હૂંફ બિલકુલ નહોતા,
એટલે વાતાવરણ ઠંડુગાર હશે.
હા, પરિણામે એમનું બાળપણ ડર, શરમ અને એકલતામાં વીત્યું. તેઓ સતત એવું અનુભવતા કે એ કોઈને ગમતા નથી, જાણે પોતે એક બોજ છે, બસ એક બોજ.
હા, એ લાગણી એમને સતત રહ્યા કરતી. પણ અહીં એક નોંધવા જેવી વાત છે. કુક કહે છે એમ, આ શરૂઆતની પીડા અને એકલતાએ જ એમના ભવિષ્યના ચરિત્રનો મજબૂત પાયો નાખ્યો.
કેવી રીતે?
આ અનુભવોએ એમનામાં દબાયેલા, ભૂલાયેલા પીડિત લોકો માટે અસાધારણ સહાનુભૂતિ અને કરુણા જગાવી, અને સાથે સાથે પ્રેમ પામવાની અને કોઈક માટે ઉપયોગી બનવાની તીવ્ર ઈચ્છા પણ જન્માવી, જે આખી જિંદગી એમના કામ પાછળની મોટી પ્રેરણા રહી.
એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો જ્યારે 15 વર્ષની ઉંમરે એમને લંડન પાસે એલન્સવુડ એકેડેમી નામની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા.
હા, એ એમના માટે જાણે કે પહેલી વાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા જેવું હતું. મુક્તિનો અનુભવ.
ખરું.
ત્યાંના હેડમિસ્ટ્રેસ મેરી સોવેસ્ત્રે એક અસાધારણ ફ્રેન્ચ મહિલા હતા, બહુ બુદ્ધિશાળી, સ્વતંત્ર વિચારોવાળા. એમણે એલેનોરની અંદર રહેલી શક્તિ, એમની કરુણા, એમની નેતૃત્વ ક્ષમતા પારખી લીધી.
સો
એવેનસ્ટ્રે એમને સામાજિક મુદ્દાઓ પર વિચારવા, પોતાનો મત બનાવવો અને પોતાની જાતને વ્યક્ત કરવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા. એલન્સવુડના એ વર્ષો એલેનોરના બૌદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસ માટે બહુ જ મહત્વના સાબિત થયા. ત્યાં એમનો વિકાસ થયો.
પણ 18 વર્ષની ઉંમરે જ્યારે ન્યૂયોર્ક પાછા ફર્યા ત્યારે ફરી એ જ ઉચ્ચ સમાજની રૂઢિગત અપેક્ષાઓ, સમાજમાં હળવું ભળવું, સારો છોકરો શોધીને લગ્ન કરી લેવા.
હા, એ સમયની માનસિકતા.
અને 1905માં એમણે એવું જ કર્યું. પોતાના 5મા પિતરાઈ ભાઈ ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યા, જે ત્યારે રાજકારણમાં આગળ વધી રહ્યા હતા.
લગ્નના શરૂઆતના વર્ષો તો બહુ પરંપરાગત હતા. એલેનોરે પત્ની અને માની ભૂમિકા નિભાવી. 10 વર્ષમાં 6 બાળકો થયા, જેમાંથી એક નાનપણમાં જ ગુજરી ગયું. પણ આ સમય એમના માટે સહેલો નહોતો. એમના સાસુ સારા ડેલાનો રૂઝવેલ્ટ બહુ જ પ્રભાવશાળી અને કડક સ્વભાવના હતા.
હા, એમનું નામ તો જાણીતું છે.
તેઓ એલેનોરના ઘર અને બાળકોના ઉછેરમાં સતત માથું મારતા. એનાથી એલેનોરનો આત્મવિશ્વાસ સતત ઘટતો ગયો. ફરીથી એ જ અપૂરતાપણાની લાગણી એમને ઘેરી વળી.
આ બધા દબાણ અને રૂઢિગત ભૂમિકામાંથી બહાર નીકળવાનો રસ્તો જાણે 2 મોટી ઘટનાઓથી મળ્યો. પહેલી ઘટના 1918માં બની, જેણે એમના અંગત જીવનને હલાવી દીધું.
કઈ ઘટના?
જ્યારે ફ્રેન્કલિન પહેલા વિશ્વયુદ્ધ પછી યુરોપથી પાછા આવ્યા ત્યારે એલેનોરને એમના સામાનમાંથી એમની જ સેક્રેટરી લ્યુસી મર્સરના પ્રેમપત્રો મળ્યા.
ઓ, આ તો બહુ મોટો આઘાત કહેવાય, પતિનો વિશ્વાસઘાત.
હા, બહુ જ ગંભીર આઘાત હતો. એણે એમના લગ્નના ભાવનાત્મક પાયાને તોડી નાખ્યો. એમણે છૂટાછેડાની વાત પણ કરી.
પણ ફ્રેન્કલિને ના પાડી હશે રાજકીય કારકિર્દી માટે.
હા, રાજકારણ, બાળકો અને ખાસ તો સાસુ સારાના દબાણને કારણે એ શક્ય ન બન્યું. પણ આ ઘટના પછી એમણે મનમાં નક્કી કરી લીધું, લગ્ન ભલે કાગળ પર ટકે પણ ભાવનાત્મક રીતે એ પૂરું થઈ ગયું હતું.
એટલે એમણે પોતાની રીતે જીવવાનું નક્કી કર્યું.
બરાબર. હવે એમણે પોતાના માટે એક અલગ ઓળખ, પોતાનું કામ શોધવાનું શરૂ કર્યું. એ એમના માટે એક પ્રકારની ભાવનાત્મક આઝાદી હતી.
અને બીજી મોટી ઘટના 3 વર્ષ પછી 1921માં બની. ફ્રેન્કલિનને પોલિયો થયો.
હા, 39 વર્ષની ઉંમરે કેમ્પબેલો આઇલેન્ડ પર રજાઓ ગાળતી વખતે એમને કમરથી નીચે લકવો થઈ ગયો. આ એક ભયાનક અંગત ટ્રેજેડી હતી.
પણ કુક કહે છે એમ, આ દુર્ઘટના એલેનોર માટે એક રાજકીય ઉત્પ્રેરક બની.
એ કેવી રીતે?
કારણ કે ફ્રેન્કલિનની બીમારીથી એમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાનો ડર હતો. એમનામાં સારા તો ઈચ્છતા જ હતા કે રાજકારણ છોડી દે.
પણ એલેનોર અને લુઈસ હોવ, એમના સલાહકાર, તૈયાર નહોતા.
બિલકુલ નહીં. હોવના કહેવાથી અને માર્ગદર્શનથી એલેનોર હવે ફ્રેન્કલિનની આંખો અને કાન બન્યા.
એટલે રાજકીય મીટિંગોમાં જવા લાગ્યા.
હા, લોકો સાથે વાતચીત કરવા લાગ્યા. બધું જોઈ સાંભળીને ફ્રેન્કલિનને જણાવવા લાગ્યા. આ નવી ભૂમિકાએ એમને પોતાની શરમ અને સંકોચ છોડીને જાહેર જીવનમાં આવવા મજબૂર કર્યા.
એટલે કહી શકાય કે પતિની મજબૂરી એમના માટે એક તક બની ગઈ. હા, એક રીતે. 1920ના દાયકામાં એમણે ખાલી ફ્રેન્કલિન માટે જ નહીં પણ પોતાના માટે પણ એક મજબૂત નેટવર્ક બનાવ્યો. મહિલા કાર્યકરો, સુધારકો, પત્રકારો સાથે સારા સંબંધો બનાવ્યા.
અને પેલી વેલકોઇલ ઇન્ડસ્ટ્રીઝની વાત પણ છે ને?
હા મિત્રો, મેરિયન ડિકરમેન અને નેન્સી કુક સાથે મળીને ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વેલકોઇલ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી અને હાઇડ પાર્કમાં વેલકોઇલ કોટેજ બનાવ્યું. એ એમના સાસુના પ્રભાવથી દૂર એમની પોતાની જગ્યા હતી. એમણે છોકરીઓ માટેની ટોડ હન્ટર સ્કૂલમાં ભણાવવાનું પણ શરૂ કર્યું.
અને પછી 1933માં FDR પ્રમુખ બન્યા ત્યારે એલેનોરે શરૂઆતથી જ નક્કી કરી લીધું કે એ ખાલી વ્હાઇટ હાઉસમાં પાર્ટીઓ યોજવાનું કામ નહીં કરે.
ના, બિલકુલ નહીં. એમણે ફર્સ્ટ લેડીની ભૂમિકાને એકદમ નવી રીતે ઘડી, એવી ભૂમિકા જે પહેલા કોઈએ જોઈ નહોતી.
ખરેખર તેઓ જાણે પ્રમુખના વહીવટના ફરતા રાજદૂત અને અંતરાત્મા બની ગયા.
સાચી વાત. મહામંદીનો એ મુશ્કેલ સમય હતો. એમણે આખા દેશમાં લાખો માઇલનો પ્રવાસ કર્યો.
ક્યાં ક્યાં ગયા એ?
કોલસાની ખાણોમાં ઉતર્યા, દુકાળ પડેલા ખેતરોમાં ગયા, દક્ષિણના રાજ્યોમાં આફ્રિકન અમેરિકન બાળકો માટેની જે અલગ શાળાઓ હતી એની ખરાબ હાલત જોઈ. એમણે નક્કી કર્યો કે એ વંચિતો, બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ખાસ કરીને આફ્રિકન અમેરિકનોનો અવાજ બનશે.
અને એમની પેલી કોલમ માયડે, એ પણ બહુ પ્રખ્યાત થઈ હતી ને?
હા, એમણે માય ડે નામની પોતાની દૈનિક અખબાર કોલમ શરૂ કરી. એના દ્વારા એ લાખો અમેરિકનો સાથે સીધો સંવાદ કરતા, પોતાના વિચારો અનુભવો કહેતા. એ બહુ જ લોકપ્રિય થઈ.
અને પેલી મહિલા પત્રકારો માટેની પ્રેસ કોન્ફરન્સ,
હા,
એ પણ એમનો જ આઈડિયા હતો.
હા, એ પણ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ ફક્ત મહિલા પત્રકારો માટે જ પ્રેસ કોન્ફરન્સ કરતા, જેથી સમાચાર એજન્સીઓ વધુ મહિલા પત્રકારોને નોકરી આપે.
પડદા પાછળ પણ એમનું કામ ચાલુ જ હતું?
ચોક્કસ. એમણે ફેડરલ એન્ટી લિન્ચિંગ કાયદો, જાતિ આધારિત હિંસા રોકવા માટેનો, પસાર કરાવવા બહુ જ દબાણ કર્યું.
જો કે એમાં સફળતા ન મળી, પણ પ્રયત્ન ચાલુ રાખ્યો.
હા, પ્રયત્ન ચાલુ રાખ્યો. અને ટસ્કીગી એરમેન જેવા આફ્રિકન અમેરિકન પાયલટ્સના ગ્રુપનું ખુલ્લેઆમ સમર્થન કર્યું. અને પછી 1939માં એમણે એક એવું પગલું ભર્યું જેણે આખા દેશમાં ચકચાર મચાવી દીધી.
હા, પેલી DAR-વાળી ઘટના, ગોટર્સ ઓફ અમેરિકન રેવોલ્યુશન.
બરાબર. DAR એક મોટી મહિલા સંસ્થા હતી, પણ જ્યારે એમણે પ્રખ્યાત આફ્રિકન અમેરિકન ગાયિકા મેરિયન એન્ડરસનને જાતિના આધારે પોતાના કોન્સ્ટિટ્યુશન હોલમાં ગાવાની ના પાડી,
ત્યારે એલેનોરે એનો સખત વિરોધ કર્યો. એમણે ખાલી સભ્યપદેથી રાજીનામું જ ન આપ્યું.
ના, એટલું જ નહીં, એમણે સરકારની મદદથી લિંકન મેમોરિયલના પગથિયે મેરિયન એન્ડરસન માટે એક મોટું કોન્સર્ટ કરાવ્યો.
અને એમાં હજારો લોકો આવ્યા હતા.
હા, 75,000થી વધુ લોકો. એ અમેરિકન નાગરિક અધિકાર ચળવળ માટે એક બહુ જ મોટી અને શક્તિશાળી ક્ષણ બની ગઈ. એનાથી સાબિત થયું કે એલેનોર ન્યાય માટે મોટી સંસ્થાઓ સામે પડતા પણ ડરતા નહોતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે પણ એમણે સૈનિકોનું મનોબળ વધારવા વિદેશ પ્રવાસ કર્યો.
હા, કુક તો ત્યાં સુધી કહે છે કે તેઓ ખરા અર્થમાં ન્યૂ ડીલ FDR-ની આર્થિક સામાજિક નીતિઓના સહ આર્કિટેક્ટ હતા. એ સતત ફ્રેન્કલિન અને એમના તંત્રને વધુ સમાવેશી, વધુ કરુણાવાળા અને વધુ હિંમતવાળા બનવા પ્રેરતા રહ્યા.
આટલી બધી સિદ્ધિઓ અને પ્રભાવ પાછળ એમના મૂળભૂત વિચારો, મૂલ્યો શું હતા? કઈ ફિલોસોફી એમને ચલાવતી હતી?
કુકના પુસ્તક પ્રમાણે એલેનોરના જીવન અને કામના કેન્દ્રમાં હતી મૂળભૂત સહાનુભૂતિ, એટલે કે રેડિકલ એમ્પથી.
રેડિકલ એમ્પથી?
હા, આ કોઈ શીખેલી વાત નહોતી, પણ એમના પોતાના બાળપણના દુઃખ, એકલતા અને નુકસાનના અનુભવમાંથી જન્મેલી એક સહજ વૃત્તિ હતી. એ ખરેખર બીજાની પીડાને અનુભવી શકતા હતા, એની સાથે જોડાઈ શકતા હતા.
અને આ સહાનુભૂતિ એમના રાજકીય વિચારોમાં કેવી રીતે દેખાતી હતી? લોકશાહી વિશે શું માનતા હતા?
એ લોકશાહીને ખાલી ચૂંટણીઓ કે સરકારી માળખા પૂરતી નહોતા જોતા. એમના માટે લોકશાહી એક નૈતિક જવાબદારી હતી.
નૈતિક જવાબદારી?
હા, એવી વ્યવસ્થા જેમાં દરેક નાગરિક સક્રિય રીતે ભાગ લે અને સમાજના સૌથી નબળા લોકો માટે ન્યાય મળે એ માટે સતત પ્રયત્ન કરે. એમનો આદર્શવાદ હવામાં નહોતો, પણ વ્યવહારુ હતો, પ્રગતિશીલ હતો. એ સોશિયલ ગોસ્પેલ ચળવળથી પ્રભાવિત હતા.
એટલે કે સરકાર લોકોનું દુઃખ દૂર કરવા અને સારો સમાજ બનાવવા માટે કામ કરી શકે છે એવું એ માનતા હતા.
બરાબર. પણ સાથે સાથે સરકારી બાબુશાહીની જડતા અને લાગણીવિહીનતા માટે એમને થોડી શંકા પણ હતી. એ માનતા કે નીતિઓનો કોઈ માનવીય ચહેરો હોવો જોઈએ.
એટલે જે આટલો પ્રવાસ કરતા હશે લોકો સાથે સીધા જોડાવા માટે.
ચોક્કસ. જેથી વોશિંગ્ટનમાં બનતી નીતિઓ અને જમીન પરની હકીકત વચ્ચે એ પુલ બની શકે. નાગરિકતાને એ ખાલી હક નહીં, પણ એક મોટી જવાબદારી ગણતા. એમનો એક પ્રખ્યાત વાક્ય છે.
કયું?
આખરે સાર્વત્રિક માનવ અધિકારો ક્યાંથી શરૂ થાય છે? ઘરની નજીકની નાની જગ્યાઓ પર. જ્યાં સુધી આ અધિકારોનો અર્થ ત્યાં ન હોય, ત્યાં સુધી દુનિયામાં ક્યાંય તેમનો કોઈ અર્થ નથી.
વાહ, બહુ ઊંડી વાત છે. આ બધું કરવા પાછળ એમની પોતાની અંગત પ્રેરણા શું હતી? કઈ વસ્તુ એમને સતત કામ કરવા પ્રેરતી?
કુકના કહેવા મુજબ એમની સૌથી ઊંડી પ્રેરણા હતી ઉપયોગી બનવાની જરૂરિયાત.
ઉપયોગી બનવાની જરૂરિયાત?
હા, આ લાગણી એમના બાળપણના ડરમાંથી આવી હતી કે એ કોઈને ગમતા નથી, એ બોજ છે. આ ડરને હરાવવા એમણે પોતાને અનિવાર્ય બનાવવાની કોશિશ કરી. પહેલા પતિની કારકિર્દી માટે, પછી ન્યૂ ડીલ માટે, અને છેલ્લે દુનિયા માટે. બીજા માટે ઉપયોગી બનીને જ એમને પોતાના હોવાનો અહેસાસ થતો.
અને પ્રેમ તથા સારા સંબંધોની જરૂરિયાત પણ એટલી જ મહત્વની હતી, ખરું ને? બાળપણમાં જે પ્રેમ નહોતો મળ્યો એની ખોટ પૂરવાની કોશિશ કરી હશે.
ચોક્કસ. એમણે જીવનભર એક સ્નેહનો સમુદાય બનાવવાનો પ્રયત્ન કર્યો, ખાસ કરીને એમણે બીજી સ્ત્રીઓ સાથે બહુ ગાઢ ભાવનાત્મક રીતે સમૃદ્ધ મિત્રતા કેળવી,
જેમ કે લોરેના હિકોક.
હા, પત્રકાર લોરેના હિકોક, સાથી કાર્યકરો નેન્સી કુક, મેરિયન ડિકરમેન, આ સંબંધો બહુ જ ગાઢ અને મહત્વના હતા. એમના લગ્નજીવનમાં જે ભાવનાત્મક ખાલીપો હતો એ આ સંબંધોથી થોડો ભરાયો અને એમને વ્યક્તિગત અને રાજકીય શક્તિ પણ મળી.
અને ત્રીજી, કદાચ સૌથી મજબૂત પ્રેરણા, ન્યાય માટેનો એમનો સાચો જુસ્સો હતો. આ કોઈ રાજકીય ગણતરી નહોતી, પણ દિલનો અવાજ હતો.
તદ્દન, જ્યારે એક ખાણમાં કામદારોની હાલત જોતા કે દક્ષિણમાં કાળા બાળકોની સ્કૂલોની દશા નિહાળતા, ત્યારે એમને ખરેખર ગુસ્સો આવતો, જવાબદારી લાગતી.
એ માનતા કે એમને જે વિશેષાધિકાર મળ્યા છે એના કારણે એમની ફરજ બને છે કે એ વંચિતો માટે લડે.
બરાબર.
મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ ખાસ હતી. એ હાર માનવાને બદલે મુશ્કેલીને જ શક્તિમાં બદલી નાખતા.
હા, કુક એને પરિવર્તનશીલ સ્થિતિસ્થાપકતા ગયે છે, એટલે કે ખાલી ટકી રહેવું નહીં, પણ પડકારોનો ઉપયોગ કરીને વધુ મજબૂત બનવું, વિકાસ કરવો.
જેમ કે ફ્રેન્કલિનના વિશ્વાસઘાત વખતે.
હા, ત્યારે પીડિત બનીને બેસી રહેવાને બદલે એમણે એ સંકટનો ઉપયોગ પોતાના જીવનની શરતો બદલવા અને પોતાની અલગ ઓળખ બનાવવા માટે કર્યો.
એ જ રીતે ફ્રેન્કલિનના પોલિયોને એમણે પોતાની જાહેર કારકિર્દી માટે એક શરૂઆત બનાવી દીધી.
બરાબર. અને એમના આખા જાહેર જીવનમાં એમને સતત રાજકીય હુમલા, ટીકા, મજાક સહન કરવા પડ્યા, પણ એમણે આ બધાનો સામનો શાંતિથી, ગૌરવથી અને મક્કમ રહીને કર્યો. એ કહેતા ને, ગેંડાની ચામડી જેવી જાડી ચામડી રાખવી પડે.
એમણે ટીકાનો જવાબ પોતાના કામથી, મહેનતથી અને નૈતિક ધ્યેય પર ટકી રહીને આપ્યો.
ચાલો હવે પેલી ત્રણ મુખ્ય ઘટનાઓ પર ફરી એકવાર નજર કરીએ જેણે એમના જીવનને બદલી નાખ્યું. પહેલી આપણે વાત કરીએ એમ 1918માં લ્યુસી મર્સરના પ્રેમપત્રોની શોધ.
હા, આ ઘટનાએ એમના અંગત જીવનને ભાંગી નાખ્યું. પતિ પરનો વિશ્વાસ, પત્ની તરીકે પોતાનું મૂલ્ય, બધું હચમચી ગયું. છૂટાછેડા તો ન થયા, પણ લગ્નનો અર્થ બદલાઈ ગયો.
એ હવે પ્રેમનો સંબંધ ન રહેતા એક રાજકીય ભાગીદારી બની ગયો.
પણ આ ભાવનાત્મક અંત એમના માટે એક નવી શરૂઆત પણ હતો. એ ફ્રેન્કલિન પર ભાવનાત્મક રીતે આધાર રાખવામાંથી મુક્ત થયા અને પોતાની ખુશી, પોતાનો હેતુ પોતાના કામમાં, મિત્રોમાં, પોતાના સ્વતંત્ર જીવનમાં શોધવા લાગ્યા. ખાનગી દુનિયાનો અંત અને જાહેર દુનિયાની ખરી શરૂઆત.
બીજી ઘટના 1921માં ફ્રેન્કલિનનો પોલિયો. અચાનક એમના પતિ, જે રાજકારણમાં આટલા આગળ હતા, એ વ્હીલચેર પર આવી ગયા. એમની રાજકીય કારકિર્દી પર સવાલ ઊભા થયા.
અહીં એલેનોર અને લુઇસ હોવે મુખ્ય ભૂમિકા ભજવી. એમણે ફ્રેન્કલિનને હાર માનવા દીધી નહીં. એલેનોર હવે ખાલી પત્ની નહોતા, રાજકીય પાર્ટનર બન્યા.
એ ફ્રેન્કલિન વતી પ્રવાસ કરવા લાગ્યા, લોકોને મળવા લાગ્યા, માહિતી લાવવા લાગ્યા.
આ નવી ભૂમિકાએ એમને પોતાની શરમ છોડવા, જાહેરમાં બોલતા શીખવા, પોતાની રાજકીય સમજ કેળવવા અને પોતાનું નેટવર્ક બનાવવા મજબૂર કર્યા. એક પરંપરાગત પત્નીમાંથી અનુભવી રાજકીય વ્યક્તિ બન્યા.
અને ત્રીજી ઘટના 1939માં DARમાંથી રાજીનામું. આ કદાચ એમના જાહેર જીવનની સૌથી વધુ યાદગાર પળ છે.
હા, જ્યારે DAR જેવી મોટી સંસ્થાએ મેરિયન એન્ડરસનને માત્ર એમના રંગને કારણે ગાવાની ના પાડી,
ત્યારે એલેનોરે જે કર્યું એ અસાધારણ હતું. એમણે આ સ્પષ્ટ વંશીય ભેદભાવને નૈતિક રીતે ખોટો ગણ્યો. ફર્સ્ટ લેડી તરીકે એમના પગલાંનું વજન હતું.
એમણે ખાલી વિરોધ ન કર્યો, પણ જાહેરમાં DARમાંથી રાજીનામું આપ્યું, જે એ સમય બહુ મોટી વાત હતી.
હા, અને પછી આંતરિક સચિવ હેરોડ એક સાથે મળીને લિંકન મેમોરિયલ પર એન્ડરસન માટે કોન્સર્ટ કરાવ્યો.
આ એક જબરદસ્ત સફળતા હતી અને એનાથી એલેનોર વંશીય ન્યાય માટે લડતા એક મુખ્ય શ્વેત સાથી તરીકે સ્થાપિત થયા. આ બતાવે છે કે એ પોતાના સિદ્ધાંતો માટે પોતાના પદનો ઉપયોગ કરીને શક્તિશાળી અને વિવાદાસ્પદ સ્ટેન્ડ લેવા તૈયાર હતા.
એલેનોર રૂઝવેલ્ટના આ અદ્ભુત જીવનમાંથી આપણે સૌ શું શીખી શકીએ? એમના જીવનના કયા પાઠ આજે પણ કામના છે?
મને લાગે છે કે સૌથી મોટો પાઠ એ છે કે આપણી અંગત પીડા અને દુઃખને પણ એક પોઝિટિવ શક્તિમાં બદલી શકાય છે. એમની જે ઊંડી સહાનુભૂતિ હતી, જે એમની સૌથી મોટી તાકાત હતી, એ એમના પોતાના દુઃખમાંથી જ જન્મી હતી.
હા, એમણે પોતાની નબળાઈને જ તાકાત બનાવી દીધી.
બીજો પાઠ છે ઉપયોગી બનવાની શક્તિ. આપણે ઘણીવાર પદ, પાવર, પૈસા પાછળ ભાગીએ છીએ, પણ એલેનોરનું જીવન બતાવે છે કે બીજા માટે, સમાજ માટે કંઈક કામ આવવું એ જીવનને સાચો અર્થ અને સંતોષ આપે છે.
ત્રીજો પાઠ સંબંધો વિશે, ખાસ કરીને સ્નેહનો સમુદાય બનાવવાનું મહત્વ. ભાવનાત્મક ટેકા માટે ખાલી કુટુંબ પર આધાર રાખવો જરૂરી નથી.
સાચી વાત. ઊંડા, સાચા અને ટેકો આપનારા મિત્રોનું એક સારું નેટવર્ક આપણી માનસિક શાંતિ અને સુખ માટે બહુ જ જરૂરી છે, જેમ એલેનોરના જીવનમાં હતું.
અને ચોથો પાઠ હિંમત વિશે. હિંમત એટલે ડર ન હોવો એવું નહીં,
પણ ડર હોવા છતાં જે સાચું લાગે એ કરવા માટે રોજ પસંદગી કરવી. એલેનોર સતત પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને જે માનતા હતા એના માટે ઊભા રહ્યા, ભલે ગમે તેટલી ટીકા થાય.
નેતૃત્વની દ્રષ્ટિએ પણ એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. એમનું નેતૃત્વ સહાનુભૂતિ પર આધારિત હતું. પહેલા સાંભળો, લોકોના જીવનને સમજો, પછી લીડ કરો.
અને એમણે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ એવા લોકોનો અવાજ ઉઠાવવા માટે કર્યો જેમનો અવાજ સંભળાતો નહોતો.
અને એમની અને FDR વચ્ચેની ભાગીદારી ભલે ગમે તેટલી મુશ્કેલ રહી હોય, પણ એ પરસ્પર આદર, સહિયારા ધ્યેય પર આધારિત હતી. એ બતાવે છે કે કેવી રીતે બે મજબૂત લોકો સાથે મળીને મોટું કામ કરી શકે.
આજના સમયમાં જ્યારે આપણે આટલું રાજકીય ધ્રુવીકરણ, રાષ્ટ્રવાદ અને માનવાધિકારો પર ચર્ચાઓ જોઈએ છીએ, ત્યારે એલેનોર રૂઝવેલ્ટની વાત અને એમના મૂલ્યો બહુ જ સુસંગત લાગે છે.
ખરેખર નાગરિક સંવાદ માટે એમની પ્રતિબદ્ધતા, આંતરરાષ્ટ્રીય સહકારમાં એમનો વિશ્વાસ અને દબાયેલા લોકો માટે એમનો અવાજ, આ બધું આજના નિરાશા અને ભાગલાના સમયમાં એક આશા આપે છે.
હા, અને એમનું જીવન એ પણ શીખવે છે કે પ્રગતિ ક્યારેય આપોઆપ નથી થતી, એના માટે હંમેશા સમર્પિત અને હિંમતવાળા લોકોએ લડવું પડે છે.
તો આ આખી વાતચીતના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ શું હોઈ શકે?
પહેલી, ભાવનાત્મક આંતરદૃષ્ટિ. એલેનોરની સફર એ ગંભીર અસલામતી અને દુઃખથી પીડાતી એક છોકરીમાંથી અડગ આત્મવિશ્વાસ અને નૈતિક સ્પષ્ટતાવાળી સ્ત્રી બનવાનું અદ્ભુત પરિવર્તન છે. એમણે શીખ્યું કે જે એમની સૌથી મોટી નબળાઈ લાગતી હતી, પીડા પ્રત્યેની અતિ સંવેદનશીલતા, એ જ ખરેખર એમની સૌથી મોટી શક્તિ બની, એમની અસાધારણ સહાનુભૂતિ.
બીજું, બૌદ્ધિક આંતરદૃષ્ટિ. એલેનોર રૂઝવેલ્ટ ખાલી પ્રમુખના પત્ની ના હતા. એ પોતાના સ્વતંત્ર એજન્ડા, નેટવર્ક અને પ્રભાવ સાથે એક ક્રાંતિકારી રાજકીય કાર્યકર હતા. FDRના ન્યૂ ડીલની પ્રગતિશીલ આત્મા હતા, જેમણે સતત વહીવટીતંત્રને જાતિ, વર્ગ અને લિંગના મુદ્દે વધુ ન્યાયી અને હિંમતવાન બનવા પ્રેર્યા. એમણે સત્તાની વ્યાખ્યા બદલી, નિયંત્રણ તરીકે નહીં પણ પ્રભાવ, નૈતિક સમજાવટ અને જોડાણ તરીકે.
અને ત્રીજું, સાર્વત્રિક આંતરદૃષ્ટિ. હિંમત એ ડરનો અભાવ નથી, પણ ડર હોવા છતાં જે સાચું છે તેના પર કામ કરવાનો રોજિંદો સભાન નિર્ણય છે. તેમનું જીવન બતાવે છે કે તમારી શરૂઆત ગમે તેટલી મુશ્કેલ હોય, છતાં પણ ઊંડો વ્યક્તિગત વિકાસ કરવો અને દુનિયા પર સારો પ્રભાવ પાડવો શક્ય છે. દરેક વ્યક્તિ પોતાની પીડાને હેતુમાં અને નબળાઈને શક્તિમાં બદલી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.